તારીખ 12/10/1997 ડાયરીના બોલ નંબર 297 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119
પાંચે ઇન્દ્રિયોના મનોરમ્ય વિષયોનો એનો પેટા પેટ છે. અનુકૂળતામાં પાંચે ઇન્દ્રિયોનો વિષય આવી જાય છે એનો પણ, કારણ કે એ ક્રમથી આવે છે. અનુકૂળતા તો બધા એનો સરવાળો છે. પાંચે ઇન્દ્રિયોની મનોરમ્યતામાં તો ક્રમે 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 આવે, કેમ કે એક સાથે બે ઇન્દ્રિયોનો ઉપયોગ હોય નહીં કોઈને, એટલા માટે એનો પણ રસ નહીં લેવો જોઈએ, કારણ કે એમાં સુખ બુદ્ધિ તીવ્ર થવાની. પ્રતિકૂળતામાં ખેદનો, એ તો એક જ સિક્કાની બે બાજુ છે. અનુકૂળતામાં અનુકૂળતાનો રસ અને પ્રતિકૂળતામાં ખેદનો રસ. તો અનુકૂળતામાં રસ આવે ને પ્રતિકૂળતામાં ખેદનો રસ આવ્યા વગર રહે નહીં. પ્રતિકૂળતામાં ખેદનો રસ ન લેવો હોય તો અનુકૂળતામાં પણ અનુકૂળતાનો રસ નહીં આવે. પ્રતિકૂળતામાં વિચારવાનો અવકાશ વધારે રહેશે. એટલે પ્રતિકૂળતા આવે ત્યારે એમ વિચારવું કે આપણું કરે પાછું આપવાનો આપણને તક મળી છે, કરજ પાછું આપવાની આપણને તક મળી છે. માટે આમાં નારાજ થવું આપણી પ્રમાણિકતા નથી રહેતી આમાં. તો બીજું, જે કર્મોદય આવ્યો એમાં કોઈ વખત કોઈ વ્યક્તિઓ પણ સામે હોય છે. કોઈ વ્યક્તિના બદલે કોઈ વ્યક્તિનો એવું પણ પ્રતિકૂળતા હોય છે, પણ જે હોય તે આપણું પૂર્વકર્મ છે એનો હિસાબ એ વખતે થઈ જાય છે. હા, ખરી જાય છે, બાંધણી છૂટી જાય છે. તો પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એ તો આપણને હિસાબ ચૂકવવામાં મદદગાર થઈ. જે કોઈ આપણને મદદ કરે એના પ્રત્યે નારાજ થવાનું શું કારણ? સૌથી વધારે તો માણસને અપમાન અને નિંદાનો અનુભવ સૌથી વધારે થાય છે. મનુષ્ય પર્યાયમાં માન મુખ્યતા છે ને, એટલે શું તો એ તો આપણે બહુ સરસ દ્રષ્ટાંત લીધું છે કે સાબુ સોડા પાણી એનું છે, ધોબી થઈને કપડાં ધોવા એવો છે, અને વગર ચાર્જ ચાર્જ કાંઈ લેતો નથી. ધોબીને તો પીસાઈ દેવા પડે કપડાં ધોવાને, આ તો સામે ચાલીને મફત કામ કરી દેવાય એવો છે. એ પ્રકારનું આપણું કર્મનો હિસાબ સાફ કરવામાં એને આપણને ઘણી મદદ કરી કહેવાય. એ ન્યાય તો ઘણી મદદ કરી કહેવાય. મિત્ર આપણે કેવી રીતે ચૂકવત અનુકૂળતામાં રસ ન લેવો હોય તો ભિન્નત્વ અને અનિત્યતા બે વિચારવી. એક તો જે અનુકૂળતા છે ને એ મારાથી ભિન્ન છે, મારા આત્મામાં એથી કંઈ આવવાનું નથી, એ અનુકૂળતાઓ મને સુખ આપી શકવાને નથી, એથી હું સુખી થઈ શકવાનો નથી. હવે આપણે બેઠા છીએ, એમાં નીચે ગાદી હોય ન હોય, લ્યો બે પ્રકાર હોય ને. અત્યારે તમે ગાદી વગર બેઠા છો, તમે છટાઈ ઉપર એને મને તમને ગાડી આપી તો એ ગાડીમાંથી કોઈ સુખ આવે છે? કે કલ્પના કરી લો, ઠીક લો ગાડી આવી ગઈ, એમાંથી કઈ સુખાવાનું નથી, ગાદીના પરમાણુમાંથી કઈ સુખાવાનું છે? તમારો ઉપયોગ ફરી ગયો એટલે તમે ગાદી ઉપર બેઠા છો, નીચે બેઠા છો એ યાદ નહીં રહે તમને, ઉપયોગ બદલાનો એટલે વાત પૂરી થઈ ગઈ. પેલું તો કલ્પના જ કરી કે હા એટલે આપણે નીચે બેઠા હતા ને ગાદી મળી, શું ફરક પડ્યા આત્માને? શું ફરક પડ્યા ગાડી આવી કે ન આવી, આત્માને શું ફરક પડ્યો? એટલે અનુકૂળતામાં ભિન્નત્વ વિચારવું અને જે અનિત્યતા છે એ પણ વિચારવી, અનુકૂળતાની અનિત્યતા છે એ પણ વિચારવી. તો આપણે તો કાંઈ અનુકૂળતાઓ નથી એવી, પણ જ્ઞાની ચક્રવર્તી હોય, ચક્રવર્તી એટલે મનુષ્યનો ઉત્કૃષ્ટ પુણ્ય, મનુષ્ય ગતિમાં ઉત્કૃષ્ટ પુણ્ય ચક્રવર્તીને હોય, એથી પછી આગળ પુણ્ય ન હોય. તીર્થંકરની વાત જુદી છે, એ તો જાત જુદી છે, હા એ તો જાત જુદી છે. એ જ્ઞાની હોય તો એમ જ વિચારે કે ચાર દિને ચાંદની નથી આ, એ તો ચાર દિને ચાંદની કહેવાય છે, આ તો ચાર દિને ચાંદની નથી એમ જ વિચારે, અને છ ખંડના પથારામાં હું ક્યાંય નથી, હું મારું અખંડ સ્વરૂપ સાધુ છું બરાબર. નહીતર તો પછી પૂર્વના કાળમાં તો લાખો વર્ષના કરોડો વર્ષના આયુષ હતા તોય, તે અત્યારે તો હો 50 વર્ષનું આયુષ, જેથી લાખો કરોડો વર્ષના આયુષ હતા તે બી એમ વિચારે કે ક્યાં કાળમાં મહાસાગર, અનાદિ અનંત કાળમાં મહાસાગર, એમાં એક મનુષ્ય બહુ ભલે ગમે એટલા વર્ષનું હોય આયુષ, ચાર દિનની ચાંદની નથી એમાં રાચવું હું? એટલે ધર્મશાળામાં પગ મૂકતી વખતે જ ખબર હોય કે આ ધર્મશાળા છે અને આપણે અહીંથી પાછું જવાનું છે. તો એ જો ધર્મશાળા ગમે એટલી સારી હોય તોય તે મારે હું શું થાય, મારે હું? આપણે ભાડે દીધેલી ચીજ છે, 50 રૂપિયા ભાડું દઈને છૂટા, મારે હું? એમ પૂર્વના પુણ્યનું ભાડું ચૂક્યું છે એટલે અનુકૂળતાઓ આવી, એ તો ધર્મશાળાનું ભાડું દીધું છે, મારે હું નહીં લેવાનું કે મારે હું? બરાબર, ભિન્નત્વ વિચારવી અને અનિત્યતા વિચારવી તો અનુકૂળતાનો રસ નહીં ચડે. જાય તો ઘણા છે એના, આથી અનંતી અનુકૂળતાઓ અનંત વાર આવી અને ભાઈ હું મારે મને મળી ગયો કહો, અને આથી પ્રતિકૂળતા અનંતી આવી ને અનંતી ગઈ, હું મારા મારામાંથી હું લઈ ગઈ. એટલે કામ કલ્પના કરી અને દુઃખી થયો છું, કલ્પના કરીને દુઃખી થયો છું, બીજું કઈ નથી, સુખાભાસમાં દુઃખ છે ને દુઃખ દુઃખ જ છે, હું દુઃખી જ થયો છું, બીજું કઈ છે? હવે આ દુઃખનો માર્ગ ઉપાય છોડી દેવો, દુઃખનો રસ્તો છોડી દેવો. આત્મા આગળ આવે કઈ કિંમત નથી, આ બધા જુદા છે, આત્માને કઈ સંબંધ નથી. જીસકા કોઈ વેલ્યુ નહીં, સ્તુતિમાં તમે નથી બોલતા. ઓ શ્રી સદગુરુ. એમ આવે છે નથી આવતો હિલ શબ્દ ચરણાધીન ધ્યાન નથી લાગતું આવે છે નથી આવતું પછી વ્યક્તિ કેમ પ્રશ્ન નો ઉઠો અત્યારે ઉઠો જે તમે ગાઓ છો એ સમજીને ગાઓ છો કે પોપટ ની જેમ પોપટ બોલે રામ રામ પોપટ ને રામ ને ખબર નતી તો એને એમ કે રામ એ રીંગણા જેવું હશે કઈક એને જેવું થયું મારે પ્રશસ્ત પ્રસંગમાં રાગાદી નો રસ ન લેવો પ્રશસ્ત પ્રસંગ એટલે ધાર્મિક પ્રસંગો એમાં રાગ નો રસ ન લેવો જ્ઞાન નો રસ લેવો જેમ કે ભગવાનની પ્રતિષ્ઠા છે તો એ ભગવાનની વિતરાગતા જ્ઞાનમાં લેવી એનો મહિમા કરવો ભગવાન હરીફાઈમાં ન ચડી જવો એવી રીતે ગુરુદેવની જન્મ જયંતિ આવે પ્રશસ્ત પ્રસંગ એમના ગુરુનો ઉપકાર ને ગુરુની મહાનતાને જ્ઞાનમાં લેવી રાગના રસમાં બધા જે ચડી જાય છે એમ ને એમ પરિણામની અંદર જુદી વાત હોવી જોઈએ ભલે તમે બધાને સાથે પછી જે કરતા હોય એ કરતા હોય ક્રિયાઓ પણ પરિણામની અંદર વાત બીજી જ હોવી જોઈએ બીજી વાત એટલે કે જ્ઞાનની અંદર શા માટે આપણે આમાં આ પ્રશસ્ત પ્રસંગમાં છીએ ગુરુ હોય તો એનો ઉપકાર બુદ્ધિ છે ભગવાન હોય તો એની વિતરાગતા છે એને લઈને આપણે એની ઉપાદિતા આપણને છે માટે આપણે આ પ્રશસ્ત પ્રસંગમાં છીએ એમ કે પ્રશસ્ત પ્રસંગમાં રાગાદીના રસનો નિષેધ છે પ્રશસ્ત પ્રસંગમાં રાગાદી નો રસ લેવાનો નિષેધ છે ક્રોધાદિ ઉદય ભાવમાં દ્વેષ નો રસ નહીં આવવો જોઈએ ક્રોધ થાય એક વાત ને રસ એમાં આવે એ બીજી વાત બે ફેક્ટર જુદા જુદા છે ચીકણા પરિણામ થાય રસ હોય ને તો ચીકણા પરિણામ થાય ને ચીકણા પરિણામ થાય તો જલ્દી ક્રોધ મટે નહીં અને ઉપર છેલ્લો ક્રોધ હોય તો મટી જાય ઘડીક માં કઈ નહીં આવી ગયો આવી ગયો હા પાછો વળી જાય તરત જ અને એ સારું છે પાછો વળી જાય ગુડ સેન્ટન્સ તમે ગડબડ થાય છે પણ પાછો વળી જાય છે અનએક્સપેક્ટેડ આપણને એમ લાગે કે ગયો હાથથી પરિણામ જાય છે ખરા ગડબડ વાળા ચીકણા નથી ચીકણા પાછો નો આવી સારું એકંદર એટલું અંદર થી રસ નથી સારું ઉદય ભાવમાં દ્વેષ નો રસ લેવાનો નિષેધ છે. પછી અવલોકન ચાલતું હોય, જ્ઞાનમાં વિવેક થતો હોય, આત્માના હિત હિતનો શુદ્ધિનો લાભ સારો લાગતો હોય, બરસ આવતો હોય, એ વાતમાં શાંતિ, આત્માને શાંતિ આદિની ચર્ચા, અવલોકનની ચર્ચા, વિવેકની ચર્ચા, શુદ્ધિના લાભની ચર્ચા, શાંતિ આદિની ચર્ચા, ચર્ચા વિચારણા કાળે પર્યાયનો રસ ન લેવો, પર્યાયના રસનો નિષેધ છે. એ બધું સ્વભાવનો રસ લેવા માટે છે, પર્યાયનો રસ લેવા માટે નથી. કેમ કે અવલોકન કરવું, તો આ અવલોકનની સામે એક દલીલ આવી છે કે મૂળ તો આપણે આપણા સ્વરૂપને જોવાનું છે, સ્વરૂપ થી અજાણ્યા છે એટલે સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે. એટલે એ દ્રવ છે, સ્વરૂપ છે, એ દ્રવ છે. અવલોકન તમે પર્યાયનું કરો છો, તો પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ જાય તો આ દલીલ આવે છે. અલ્ટિમેટલી પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ દ્રષ્ટિ કરવાની છે, ત્યારે અવલોકનમાં પણ અવલોકન ચાલે કે અવલોકનની ચર્ચા ચાલે ત્યારે એને એનો રસ ન ચડવો જોઈએ. ત્યારે શું થવું જોઈએ કે અવલોકન શેના માટે છે, કે ભેદ જ્ઞાન કરવા માટે છે. અને ભેદ જ્ઞાન છે એ તો સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન છે, તો અવલોકન દ્વારા તો સ્વભાવ વિભાવને પરખ કરવાની છે. અવલોકનને પર્યાયનો રસ નથી ચડવાનો. એટલે એનો જે મોટી છે એની પાછળનો હેતુ છે એ પકડો તો વાંધો ન આવે. પછી વિવેક, વિવેક સારો હોય તો પણ પર્યાયનો અહમ ભાવ ન થવો જોઈએ. એ તો કોઈ પણ વાતમાં છે, ગુણ છે એ સારી ચીજ છે, વિવેક છે ગુણ છે, સદગુણ છે. પણ એ સદગુણનો અહંભાવ તે મોટો દુર્ગુણ છે પાછો. એમ આપણે કે ભાઈ ત્યાગ કરે, દાન કરે તો સારી વાત છે, પણ એનો અહંભાવ કરે તો શાસ્ત્ર વાંચી સારી વાત છે, પણ ક્ષોભસમનો અહંભાવ કરે તો એમ. દરેક પર્યાયમાં પછી વિવેકની હોય, આત્મશાંતિની ચર્ચા હોય, આત્મશુદ્ધિની ચર્ચા હોય, એની વિચારણા ચાલતી, પર્યાયનો અહંભાવ કેળવાય નહીં, દ્રઢ થાય નહીં, એની જાગૃતિ હોવી જોઈએ. નહીતર એક મથું કીધું, હું બકરું કાઢતા ગુજરી જશે.
અવલોકન
માં તો શું છે કે પછી પરલક્ષ મટે છે, સ્વચ્છંદ મટે છે, અને પરખ કરવા માટેનું સંશોધન ચાલે છે. સ્વભાવ વિભાવને પરખ કરવાની સંશોધનાત્મક બુદ્ધિથી અવલોકન ચાલે છે. પછી શું આમ સર્વ પ્રકારના પર્યાય રસ નિષિદ્ધ છે, બધા જ પર્યાય પ્રકારનો પર્યાય સંબંધીનો રસ છે નિષેધ કરેલો છે, કેમ કે પર્યાયનો રસમાં અહંભાવ આવ્યા વિના એને જીવ દ્રવથી વિમુખ થાય છે, પોતાના સ્વભાવથી દ્રવ સ્વભાવથી વિમુખ થાય છે. એટલે આખો જે ઉપદેશ બોધ છે, આખો ઉપદેશ બોધ પર્યાય આશ્રિત છે. ઉપદેશ કોને? પર્યાય ને. ત્રિકાળી દ્રવ્ય ને શું છે? પર્યાયમાં ગણપડ છે, માટે પર્યાય લક્ષિત ઉપદેશ છે. ઉપદેશ નું પ્રકરણ જ આખું પર્યાય લક્ષિત છે, અને અન્ય દર્શનમાં એ પર્યાય લક્ષિત ઉપદેશ થી નવો દોષ કયો મોટો ઉત્પન્ન થઈ જાય પર્યાય દ્રષ્ટિનો, એ સબ્જેક્ટ કઈ ક્યાંય નથી સિવાય જૈન દર્શન. અને જૈન દર્શનના વિદ્વાનો આ વાત નથી સમજતા. એક અનેકાંત કરીને ચોપડી આવી હતી ને, અને મારે કાગળ આવ્યો હતો દિલ્હીથી, એ માણસે એક લેખ લખ્યો છે અનેકાંતમાં, અને વ્યવહારનો નિષેધ તમે કરો છો ને, એમાં 11મી ગાથાનો આધાર લો છો, પણ 11મી ગાથામાં માગધીમાં ફેર છે ને સંસ્કૃતમાં ફેર છે, માટે અમરચંદ્રાચાર્યની ભૂલ છે ટીકા કરવામાં, ત્યાં સુધી વિયોગ્ય છે માણસ. અને ત્યાંથી પછી એને વિદવત્તા એવી દોડાવી છે, બધી 12 ગાથાના આધાર લીધા છે, જુદા જુદા શાસ્ત્રોના, નય ચક્રના, બીજા ને ત્રીજા, એટલે વિદ્વાન માણસ છે. આમાં તો બધો ઉપદેશ જ તમારો ઉડી જશે, કેમ કે બધો ઉપદેશ વ્યવહાર ને આશ્રિત છે, ને વ્યવહાર અભય થો, વ્યવહાર એ છે તમારે છે શું, પણ આમાં એમાં દ્રષ્ટિકોણ દ્રવ દ્રષ્ટિનો છે, અને દ્રવ દ્રષ્ટિ થાય ત્યારે ઉપદેશ ખરેખર પરિણમે, અને સમ્યક પ્રકારે ઉપદેશ ચરિતાર્થ થાય. જે ઉપદેશ ગ્રહણ કરીને એનો અમલીકરણ કરવો છે, ચરિતાર્થ કરવો છે, એટલે કે ટૂંકમાં કહીએ તો નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય ભૂયથમ વસીદો, પદાર્થનો આશ્રય કરતા જ ઉત્પન્ન થાય. પદાર્થનો આશ્રય ન હોય એને નિશ્ચય રત્નત્રય પણ ન હોય, એને વ્યવહાર રત્નત્રય પણ ન હોય. અને સૌથી મોટા સદગુણ તો એ છે, બાકી તો લૌકિક સદગુણો તો બધા એનાથી હેઠ છે, એટલે આને રત્ન કીધા છે. આ ત્રણ ને રત્ન કીધા છે, કેમ કે ઊંચા છે બધા છે માટે. હવે એ ઉપદેશ ઉપર એટલું વધીને જાય કે દ્રવ દ્રષ્ટિ જ આખી ખતમ થઈ જાય, તો દ્રવ દ્રષ્ટિની વાત આવે એનો વિરોધ થઈ જાય, જાણતા કાગળ લખવા બેહવાનો હતો, મને પોતાનો અભિપ્રાય માંગ્યો છે, મારો લેખ વાંચીને મારે આપણો અભિપ્રાય જોઈએ, જરા સરખાઈ નું લખવું તો. કાલે વાત આવે બનશે તો સત્સંગ હું અત્યારે ડિક્ટેટ કરાવી દઈશ, ત્યાં લેટર પડે કે પડ્યું છે ને સંસ્થા લાંબુ લખવાનું થાય તો
સવારે કીધું હતું પહેલેથી લક્ષ્મણ હોવું જોઈએ, ત્યાં ગુલાટ ખાવાનું
તમે પર્યાય ને સુધારવા નીકળ્યા છો,
બરાબર,
તમારું ધ્યાન બીજા હમું હતું, તમારી પર્યાય હમું નહોતું, એટલે તમે બીજાને જોયા કરતા હતા, આનામાં અવગુણ છે, આનામાં અવગુણ છે, આમ કરે છે ને આમ કરે છે. ત્યારે જ્ઞાનીએ કીધું કે એ બંધ કર તું, તારા હમું જો તારામાં પાર વગરના દોષ ભર્યા છે એને કાઢ તું. ત્યારે હવે અહીંયા તું દોષ કાઢવા નીકળ્યો ત્યારે કદો ગુલાટ ખા, પર્યાયનો લક્ષ છોડીને ગૃહનો લક્ષ કર. એટલે એને ક્રમે ક્રમે આગળ લઈ જાય છે, વચ્ચા ક્રમ ને પકડીને બેસી જાય તો એને કામ થાય. એટલે શું થઈ ગયું કે જો વચ્ચે ક્રમ ને પકડી લીધા એને, જે અવલોકન કરવું પોતાના દોષ જોવા કે પર્યાશ્રિત આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, એ તો સાધન છે, સાધ્ય નથી, સાધ્ય સ્વરૂપ છે, એમના માધ્યમથી એ સધાય છે એમ છે. એટલે વચ્ચે આવે છે એમ લેવાનું. સર્વ પ્રકારના પર્યાય રસ નિષિદ્ધ છે, એકમાત્ર પરમ સ્વભાવ જ રસનો વિષય હોવો ઘટે. આ બધા રસ તમે તોડી રહ્યા તો હવે રસ ક્યાં લઈ જવો, રસ તો છે જ આત્મા, તો રસ તો લેવાનો જ છે ક્યાં, એકમાત્ર પરમ સ્વભાવ એનો જ રસ લેવા જેવો છે. પરમ સ્વભાવ જ રસનો વિષય હોવો ઘટે, જે સ્વરૂપ દ્રષ્ટિ અને સ્વરૂપ લક્ષને વશ સહજ ઉત્પન્ન હોય છે એમ છે. કારણ કે શાસ્ત્રોના શાસ્ત્રો પર્યાયને સુધારવા ભર્યા છે, તો વચ્ચે વચ્ચે જ્ઞાનીઓ એનો નિષેધ કરતા જાય છે. વચ્ચે વચ્ચે જ્ઞાનીઓ શું કરે છે, નિષેધ કરતા જાય છે. અપૂર્વ અવસર ગાયું મુનિ દશાની ભાવના ભાવી, પછી એક 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 ગુણસ્થાન ચડવાની ભાવના ભાવી, બરાબર અપૂર્વ કરણામ આવશે ને, અનિવૃત્તિ કરણામ આવશે ને, વચ્ચે ઠપ કર્યું તો ધડાકો કર્યો, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ, ભાવ ને મોક્ષ બે સરખા, આવો સંભાવ ક્યારે આવે, સ્વરૂપ દ્રષ્ટિ આવે ત્યારે, સ્વરૂપ દ્રષ્ટિમાં બે નો સંભાવ આવે. પર્યાયમાં ભાવ હોય કે મોક્ષ હોય, નિગોદ નો ભાવ હોય કે સિદ્ધ ની પર્યાયમાં, મારા સ્વરૂપમાં શું ફરક પડે, છોકરાની જે લીધું છે એ વાત છે. દ્રવ દ્રષ્ટિની વાત સાવ અવલ દંડની છે, આખો ઉપદેશ બોધ છે, એનું લેવલ ફેરવી નાખે છે, લેવલ જ ફેરવી નાખે છે. ક્યાં અધર એનું પ્લેન ઉડે, એવું છે. અને છતાં પર્યાયમાં ગડબડ થાય નહીં, નિશ્ચયાભાસ થાય નહીં. મોટી વાત એ છે કે નિશ્ચયાભાસ થાય નહીં, કે ભૂતાર્થને આશ્રિત, એક શુદ્ધ નય જ ભૂતાર્થ છે, શુદ્ધ નય એટલે નયનો વિષય, અને ભૂતાર્થનો આશ્રય કરવો ત્યારે સમ્યક દર્શન થાય છે. તો ભૂતાર્થ એક શુદ્ધ નહીં ભૂતાર્થ છે એટલું કોઈ નૈટિકા કેમ ને, આશ્રય કરવાની વાત તો પર્યાયમાં છે, અને સમ્યક દર્શન થવાની વાત તો પર્યાયમાં છે, અને બે એવા ભૂતાર્થ છે, બે ભૂતાર્થ છે, સ્વરૂપમાં તો નથી, તો હારવારી લે જ તે બેલેન્સિંગ ગાથા છે આખી. નિશ્ચયાભાસે ન થાય અને વ્યવહારાભાસને એક ધડાકે ખલાસ કરે, બહુ મહાન આચાર્યો છે, બહુ વિચક્ષણ, એમનું સામર્થ્ય છે કે એવું બધું એ રચના કરી શકે, નહીંતર કાંઈક કરવા કહેવા જાય ને કાંઈક ગોટો મારી જાય, કાંઈક આમ વજન લેવા જાય તો આમ ગોટો મારી જાય, આમ વજન કરવા જાય તો આમ ગડબડ થઈ જાય. શું વિદ્વાન માં ભૂલ થઈ જાય છે, સ્વરૂપ દ્રષ્ટિ અને સ્વરૂપ લક્ષણ વશ એક શ્રદ્ધા ગુણ ની પર્યાય, સ્વરૂપ લક્ષણ જ્ઞાન ગુણ ની પર્યાય, એનાથી ચારિત્ર ગુણમાં પરમ સ્વભાવ નો જ રસ ઉત્પન્ન થાય. એ વિતરાગ રસ છે, સ્વભાવ રસ છે, વિતરાગ ભાવ નો રસ છે. અને એ સરળ થાય છે. આ બધા ભેદ પ્રભેદોમાં રસ ન લેવો એની માસ્ટર ક્યાં, એક જગ્યાએ રસ લેવો. બુદ્ધિ સાવધાની આવી જશે, બધે ફરક પડી જશે, ઓટોમેટિક આવશે જ નહીં, પછી ટાળવાનો ક્યાં સરળ છે. એટલે શું છે, પૂર્ણતાનું લક્ષ્ય પર્યાય આશ્રિત છે. યથાર્થ પૂર્ણતાનો લક્ષ્ય આવે, આપણી આર્ટિકલમાં એ વાત લીધી છે, ધ્યાન ઉછાણ જાય. યથાર્થ પૂર્ણતાનો લક્ષ્ય આવે એને સીધો એ વિચાર આવે અંતરખોજમાં કે એક અંશ શુદ્ધિથી માંડીને આવી મોક્ષ શુદ્ધિની પર્યાય જે મારે પૂર્ણતા કરવી છે. સહજ માત્ર કોના અવલંબને રહીએ, એ અવલંબનભૂત તત્વ શું છે એની મારે ખોજ કરવી છે. એટલે અવલોકનમાં સિદ્ધ તે ક્યાં ગયો, સ્વભાવ બાજુની ચાલ શરૂ થઈ અવલોકનમાં એને. એટલે એને પર્યાયનો રસ ને પર્યાય દ્રષ્ટિ તીવ્ર નહીં થાય. આ એની યથાર્થતાની નિશાની છે. એ આર્ટિકલમાં એ વાત લીધી છે. સ્વભાવ બાજુ વળે અને એની ખોજ શરૂ થાય, અને એવો એમાં ખોવાઈ જાય, અવલોકન કરતા કરતા એવો ખોવાઈ જાય, એવો ખોવાઈ જાય કે ક્યાંય ખબર ન પડે. પોતે બારમાં ઉદાસીનતા એટલી આવે કે પોતે ક્યાંય શું ક્યાં ધ્યાન ધ્યાન જાય છે, કે ધ્યાન જ ન રહે, ખાવામાં પીવામાં બીજામાં ત્રીજામાં બાર જેથી ઉઠી જાય, ખોવાયેલો જ રહીએ. ખોવાયેલી ચીજની શોધ પાછળ ખોવાઈ ગયો એક વખત, ત્યારે ખોવાયેલી ચીજ મળે, નહીં તો ન મળે.
બેસવામાં તકલીફ પડે છે લાગે છે આપને, બેસવામાં તકલીફ લાગે છે
પણ
પ્રવૃત્તિ વળે તો બેસવાની
ના પાડે છે. હા જી, આમ તો હોય કે થોડો ફેર.